अष्टम् नित्यं ध्यायन्ते योगिन कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अरहंतो मंगलं नित्यं सिद्धा जगति मंगलं मंगलं साधव सर्वे जैन धर्मोस्तु मंगलं मंगलं देव सर्वज्ञं निरग्रंथो गुरु मंगलं मंगलं वीतराग श्रुत जैन धर्मोस्तु मंगलं मंगलं भगवान वीरो मंगलं गौतम प्रभु मंगलं स्थूलिभद्राद्या जैन धर्मोस्तु मंगलम् महादेव्या कक्षिरत्नम् शब्दजेतरवात्मजम् राजचंद्र महावंदे तत्वलोचनदायकं प्रभुतत्वलोचनदायकं
श्रीमद् राजचंद्र ज्ञान मंदिर राजकोट रविवार तारीख 26 फरवरी 2012 श्रीमद् राजचंद्र वचनामृत जी क्रमवार पत्र स्वाध्याय पत्रांक 609 नो आपनो स्वाध्याय चालो छे। सत्संगनी ओळखाण थवी जीवने दुर्लभ छे। कोई महत्वपूर्ण योगे ते ओळखाण थाए निश्चय करी आज सत्संग सत्पुरुष छे एवो साक्षीभाव उत्पन्न थयो होय ते जीवे तो अवश्य करी प्रवृत्ति ने संकोचवी पोताना दोष क्षणे क्षणे कार्ये कार्ये अने प्रसंगे प्रसंगे तीक्ष्ण उपयोगे करी जोवा जोईए ने परीक्षण करवा अने ते सत्संग ने अर्थे देहत्याग करवानो योग थतो होय तो ते स्वीकारवो। पण तेथी कोई पदार्थ ने विषे विशेष भक्ति स्नेह थवा देवो योग्य नथी। तेम प्रमादे रस गारव आदि दोषे ते सत्संग प्राप्त थय पुरुषार्थ धर्म मंद रहे छे अने सत्संग फड़वान थतो नथी एम जानी पुरुषार्थ वीर्य गोपवुं खटे नहीं। आत्मानी सहज स्थिति ने प्राप्त करवा माटे श्री तीर्थंकरे सत्संग ने एनो आधार कयो छे। अहिया सत्संग नी अपेक्षा मा सत्पुरुष छे। सत्पुरुष जेने आत्म स्वरूप प्राप्त छे अने प्रगट छे निस्तिन आत्माना उपयोग मा छे अंतरंग स्पृहाथी रहित छे आत्मज्ञानी पण छे समदर्शी पण छे अने विचरे उदय प्रयोग आ सत्पुरुषनो बहु महत्वनो लक्षण छे। भाव अप्रतिबद्धताथी निरंतर विचरे छे ए सत्पुरुष छे जेने कोई पण प्रकारे द्रव्यथी क्षेत्र थी काल थी के भाव थी प्रतिबद्धपणु वर्ततु नथी। उदयाधीन केवल उदयाधीन अने वितलोभ લોભ હોય તો જ પ્રતિબદ્ધપણું થાય જગતમાં, સંસારમાં, પદાર્થ પ્રત્યે, સ્થિતિ પ્રત્યે, પરિસ્થિતિ પ્રત્યે, વસ્તુ પ્રત્યે. જો પોતાને લોભ હોય અંદર, પહેલો કશાય લોભનો છે, કંઈક મેળવવું છે એટલે પોતાની પૂર્ણતાનો અભાવ છે, કંઈકથી મને પ્રાપ્તિ છે, કંઈકથી મને સુખ છે, કંઈકથી મને હિત છે, આવી એનામાં કુબુદ્ધિ છે, ત્યારે લોભ જાગે છે. અને લોભ જાગે છે એટલે બાકીની બધી કર્મની સંતતિ મોહની ધારા ચાલે છે. વિચારવું ઉદયાધીન પણ વિતલોભ જો, જેને લોભ નથી એ ઉદયાધીનની અંદર સ્વસ્થ છે, એને એમાં કોઈ ફેરફાર કરવાનો વિકલ્પ નથી. અપ્રતિબદ્ધ અવસ્થા, અદ્ભુત અવસ્થા જ્ઞાની પુરુષને કૃપાળુ દેવ ઓળખાવે છે એમના વચનોમાં, એના વાક્યોમાં, એમના શબ્દોમાં. આપણને એમ થાય કે સત્પુરુષ, સત્જ્ઞાની કેવા કેવા, એને કેવી રીતે ઓળખવા? એ ઓળખાવા માટે જે અવ્યક્ત છે એ અવ્યક્તને પણ એટલી સરસ રીતે, સાદી રીતે, સીધી રીતે, સરળ રીતે અને સચોટ રીતે ઓળખાવનારો હોય તો શ્રીમદ રાજચંદ્રજીના વચનામૃત. સત્પુરુષનું ઓળખાણ, સદગુરુનું ઓળખાણ, સદદેવનું ઓળખાણ, ક્યાંય ભ્રાંતિ નહીં, મુમુક્ષુનું ઓળખાણ, સત્સંગનું સ્વરૂપ, એક એક પદાર્થ જે આત્મકલ્યાણ માટેના મહત્વના છે, જે મોક્ષની યાત્રાની અંદર પરમ ઉપકારી છે, એ પદાર્થના સ્વરૂપને સમજો, શાંતિથી સમજો, જરાય ઉતાવળ કરો, ધીરજપૂર્વક, ગંભીરતાપૂર્વક જ્ઞાનીના આશય સુધી પહોંચીએ, કહેવાનો હેતુ શું છે તે જાણીએ અને લક્ષ્ય આધારિત સમજણને કેળવીએ તો કશું કઠિન નથી. સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. આવો કોઈ પુરુષ મળે, પ્રત્યક્ષ કે પરોક્ષ એની ચિંતામાં ને એના ઝઘડામાં ન પડવું. આવો કોઈ પુરુષ મળે, કારણ કે એ સત્પુરુષ છે, પ્રત્યક્ષમાં દેહધારી વિદ્યમાન છે, પરોક્ષની અંદર જ્ઞાન સ્વરૂપ અને બોધ સ્વરૂપ છે, તને કોઈ રીતે એની ઓળખાણ થાય છે? અને પ્રત્યક્ષમાં જો એનું જ્ઞાન સ્વરૂપ ન ઓળખાયું તો, એનું બોધ સ્વરૂપ ન પકડાયું તો, તો પ્રત્યક્ષનો યોગ પણ અફળ જાય. સમજવાનું છે સત્પુરુષનું સ્વરૂપ શું છે. એ સ્વરૂપ એનું યથાર્થ સત્પુરુષ સદગુરુ એ એનું દેહ સ્વરૂપ નથી, એ એનો આત્મ સ્વરૂપ છે. અને એ આત્મ સ્વરૂપ કેટલું પ્રગટ છે, એની પ્રગટતા, અરૂપીની પ્રગટતા પકડવાની છે. મુમુક્ષુના નેત્ર સિવાય ન પકડાય. કોઈ મહત્પુણ્ય યોગે તે ઓળખાણ થઈ, નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી વૃત્તિને, પ્રવૃત્તિને સંકોચવી. એક તત્વ મૂકે છે સત્પુરુષનું ઓળખાણ થવામાં. કોઈ મહત્પુણ્ય યોગ જીવે એવા ભાવ કર્યા હોય, આ પુણ્ય યોગ છે. શુભ ભાવનું પરિણામ પુણ્ય યોગ છે. જ્યાં સુધી સ્વરૂપમાં લીનતા થતી નથી ત્યાં સુધી એ શુદ્ધ ભાવમાં પ્રવેશ કરી શકતો નથી. ત્યાર પહેલા શુદ્ધમાં પ્રવેશ થવા માટે, શુદ્ધની ભૂમિકામાં આવવા માટે એનું શુભ ભાવનું ચિંતન, નિરંતર અહોરાત્ર ચિંતન એ મહત્વનું હોય છે, જેનાથી આવું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. એ પુણ્યને કારણે એને યોગ થાય તો એનું ઓળખાણ થઈ જાય. કોઈ મહત્પુણ્ય યોગે તે ઓળખાણ થઈ. આગળના એક પત્રમાં આવે છે કે પહેલા તો આવો યોગ થવો એ પણ પુણ્ય જોઈએ, યોગ થયા પછી ઓળખાણ જોઈ થવી એ પણ મહત્પુણ્ય જોઈએ, અને પછી એ ઓળખાણ થયા પછી એના વચન અનુસાર ચાલવું એમાં તો મહત્પુણ્ય જોઈએ. 777. પણ જીવ છે ને આ બધું લાંબુ વિચારતો જ નથી. જ્યાં છે ત્યાં ટૂંકી ટૂંકી, કોઈ એનામાં સંકલ્પના નથી. વિચારોની અંદર જે સંકલ્પના જોઈએ, જે સાતત્ય જોઈએ, જે અનુસંધાન જોઈએ, એ અનુસંધાનનો અભાવ છે.
આ કાળનું આ પરિણામ છે. આ કાળની અંદર જીવમાં ધૈર્ય નો હોય, સ્થિરતા નો હોય, ઉછળતો જ હોય, કંઈક વાત આવે એટલે તરત જ એને જરાય ધીરતા નથી, એને અનુસંધાન ક્યાંથી પ્રાપ્ત થાય. સ્થિર, સાતત્ય, આ ગુણો બહુ જરૂરી છે. અને આવી એ સ્થિરતા વિના ધીરતા અને ગંભીરતા ન આવે. ગાંભીર્ય વિના આ પરમાર્થના પદાર્થો સમજી ન શકાય. વાંચીએ પકડાતા વાર લાગે છે, એનું કારણ એ છે કે જીવમાં જોઈએ તેવી ધીરજ નથી. ગાંધીજીને કૃપાદેવે લખ્યું છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. તમારામાં ધીરજ નથી, દરેક વસ્તુ જાણી નથી ને જાણી, કાલ મને મળી ગઈ ને આજે હું તીર્થંકર થઈ ગયો. ભાઈ ધીરજ જોઈએ. અનાદિકાળના આ જીવના સંસ્કારો એને તારે નાશ કરવાનો છે અને સદભાવ પ્રગટાવવાનો છે. તો આ પુરુષાર્થ તારો શાંતિનો છે, સ્થિરતાનો છે, ધૈર્યનો છે, ગાંભીર્યનો છે. જ્ઞાની પુરુષોના વચનો અર્થગંભીર હોય છે. અર્થ પકડાય અને ગંભીરતા ન પકડાય. અર્થવાળો શાબ્દિક છે, સાહિત્યકાર વાળો છે, એ ડિક્શનરી લઈને બેઠો છે. પરમાર્થવાળો ભાવને લઈને બેઠો છે. જ્ઞાની પુરુષના ભાવ શું છે, આશય શું છે, લક્ષ્ય શું છે. સત્પુરુષની ઓળખાણ થવામાં પણ આવું મહત્ પુણ્યનો યોગ જોઈએ. પુણ્ય શુભથી બંધાય છે, શુભ ભાવથી પુણ્ય થાય છે. આવો ઉત્કૃષ્ટ શુભ ભાવ કે મને આવે ક્યારે જ્ઞાની પુરુષની પ્રાપ્તિ થાય, આ શુભ ભાવ છે. કૃપાળુદેવે લખ્યું છે કે જ્યાં સુધી એ સત્પુરુષનો યોગ ન હોય ત્યાં સુધી નિરંતર તેની કામના રાખવી, કામના રાખવી. સત્પુરુષના નામે અસત્પુરુષને ઠોકી ન બેહાડવા, પછી પોતા ઉપર નથી મેળ્યા તો મારી પુણ્યની ઓછાઈ છે, મારું હજુ તપ ઓછું છે, હું વધુ તપ કરીશ. નિયમ તો એવો છે કે શિષ્યની જ્યારે યોગ્યતા પ્રગટે છે ત્યારે ગુરુ સ્વયં હાજર થઈ જાય છે. ગુરુને શોધવા ન પડે. આચાર્યએ તો લખ્યું છે કે આ જગતની અંદર શિષ્યનો જન્મ થાય ત્યારે પેલા ગુરુનો જન્મ થઈ ચૂક્યો છે. આપણામાં શિષ્યત્વ જાગૃત થયું નથી. શિષ્યત્વ એટલે અથ તથા તો ધર્મ જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા. ઉપનિષદના દરેકના સૂત્ર આવે, તત્વ જિજ્ઞાસા, બ્રહ્મ જિજ્ઞાસા, ધર્મ જિજ્ઞાસા, તત્વ જિજ્ઞાસા, સત્ય જિજ્ઞાસા. આ જેના જીવનની અંદર જિજ્ઞાસા જાગે છે આ શિષ્યત્વનો પ્રારંભ છે. અને શિષ્યત્વ જેનું સાચા અર્થની અંદર જાગે છે તેને ગુરુને સ્વયં હાજર થવું પડે છે અને થાય છે. આખો ક્રમ પરમાર્થ માર્ગનો આ છે. પણ અહમ પ્રેરિત વાત જો હોય તો તરત એમ કે હું ગુરુને શોધવા નીકળીશ. આ અહમ હજુ શિષ્યત્વ જાગ્યું નથી. શિષ્યત્વ એટલે સમર્પણ, એ જાગ્યું નથી હજુ. મહત પુણ્ય યોગે તે ઓળખાણ થઈ નિશ્ચય કરી આ જ સત્સંગ સત્પુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય. સત્પુરુષના ઓળખાણમાં કયો ભાવ કીધો, કેટલું બધું મહત્વનો શબ્દ છે. સત્સંગની ઓળખાણમાં એને સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય, રાગભાવ નહીં, અહમભાવ નહીં, મમત્વ ભાવ નહીં, બુદ્ધિનો ભાવ નહીં પોતાનો. મેં ઓળખાને મને ખબર છે ને હું જાણું છું, ગયો તું સાક્ષી બની જા. સાક્ષીમાં તો વસ્તુ જેમ છે તેમ તને પકડાય, એમાં કોઈ તારી કલ્પના લાગે નહીં, એમાં કોઈ પ્રકારનો તારો વિકલ્પ લાગે નહીં. વસ્તુ જેમ છે તેમ દેખાય રહે, તું માત્ર જ્ઞાતા સ્વરૂપમાં છો. કોઈ પણ પ્રકારનો વિભાવ નથી, વિકલ્પ નથી, કોઈ પણ પ્રકારની તારી પોતાની બુદ્ધિપૂર્વકની ગણતરી નથી. સાક્ષી ભાવ છો તો પદાર્થ જેમ છે તેમ, વસ્તુ જેમ છે તેમ, યોગ જેમ છે તેમ એ ઓળખાય. આ સાક્ષી ભાવે ઓળખાણ. મેં મારો કોઈ પૂર્વગ્રહ, પૂર્વ માન્યતા, પૂર્વ અનુમાન કોઈ લગાવ્યું નથી, કોઈ પૂર્વ ધારણા મેં લગાવી નથી. મારી ઝંખના સત્યને મેળવવાની છે અને આ સત્ય છે એવો નિશ્ચય કરી અને આ જો સાક્ષીભાવ ઉત્પન્ન થાય તેને આ જ સત્ય છે. કૃપાળો દેવને ઓળખનારા પુરુષોએ સાક્ષાત ભગવાન તરીકે ઓળખ્યા. એને એકેય અનુમાન, એકેય ધારણા, એકેય પોતાના ધોરણો સત્પુરુષના લગાવ્યા નહીં કે આ ગૃહસ્થી છે, વેપારી છે, આ પ્રવૃત્તિમાં છે, આ મુંબઈમાં રહીએ છે, એકેય વાત લગાવી નહીં. એની પોતાની જિજ્ઞાસા એટલી બધી હતી કે આ કોઈ ભગવાન સ્વરૂપ પુરુષ છે. સૌભાગને ઉંમરનો બાદ નથી, મુનિરાજને ગ્રસ્થીપણાનો બાદ નથી. આપણે તો આપણા રંગે રંગીને સત્પુરુષ નક્કી કરીએ છીએ, એટલે આપણી અનુકૂળતા, આપણી નબળાઈ, આપણી કલ્પના, આ બધું જ લગાવીને પછી ગુરુ નક્કી કરીએ કે જે ગુરુ આપણને બાદ ન આવે આપણા સંસારમાં, જે ગુરુને આપણા સંસારમાં બાદ ન આવે એવો ગુરુ પકડી લેવાનો. બહુ મુશ્કેલ છે પરમાર્થના માર્ગે સાક્ષી ભાવે ગુરુની શોધ કરવી, સત્પુરુષની શોધ કરવી. પહેલા સાક્ષી ભાવમાં આવવું પડે ને. કોઈની માન્યતાથી, કોઈ બીજા પ્રભાવથી, બહાર દ્રવ્યના પ્રભાવથી, લોક પ્રસિદ્ધિના પ્રભાવથી ગુરુના આધાર ઉપર નિર્ણય લેવા બેઠો એને સાક્ષી ભાવ ક્યાં હતો? એને તો પોતાની ધારણા બનાવી લીધી. કોઈએ પુણ્યના વૈભવ ઉપરથી બનાવી, કોઈએ પ્રસિદ્ધિના ઉપરથી બનાવી, કોઈએ લોક સંગ્રહ ઉપરથી બનાવી કે કેટલા માણસ ભેગા થયા હતા, લાખ ભેગા થયા હોય તો બટલો ગુરુ. કોઈએ ભાષા ઉપરથી બનાવી, કોઈએ વેશ ઉપરથી બનાવી, કોઈએ નામ ઉપરથી બનાવી. સાક્ષી ભાવને આ એકેય ધોરણો લાગુ પડતા નથી. સાક્ષી ભાવ એ પોતાનો અંતરનો ભાવ છે, અંતરમાં એ છબી પડે છે, એ પુરુષની, એની પવિત્રતાની, એની સતની, એના સ્વરૂપની. અને નિશ્ચય થાય છે સાક્ષી ભાવે કે આ જ સત્પુરુષ છે, ગમે તે સ્થિતિમાં હોય આ જ સત્પુરુષ છે. સૌભાગનું એક વાક્ય છે કે પ્રભુ અમારા, અમને તમારા પ્રત્યે કોઈ ભિન્ન ભાવ નથી. તમારા છોકરાની ઘોડિયાની દોરી હિંચોડતા હિંચોડતા પણ આ પરમાત્મા સ્વરૂપ છો એ અમારામાં આ શ્રદ્ધામાં કોઈ ફેરફાર નહીં થાય. બહુ કઠિન છે, બોલી જવું બહુ સરળ છે. સાક્ષી ભાવે સત્પુરુષનું ઓળખાણ, સાક્ષી ભાવે સદગુરુનું ઓળખાણ. અને સદગુરુ પેલા સત્પુરુષ હોય તો જ સદગુરુ બની શકે. આવું ઓળખાણ કરવા માટેની પોતાની ભૂમિકા, સાક્ષી ભાવ આપણામાં ત્યારે ઉત્પન્ન થાય કે જ્યારે આપણે એક પણ પ્રકારના પૂર્વગ્રહથી બંધાયેલા નથી. નિર્મળ ચિત્ત જેનું છે, પવિત્ર અંતઃકરણ જેનું છે, મોક્ષ સિવાય જેની કોઈ કામના નથી, આ મુમુક્ષુ દશા એ સાક્ષી ભાવની અવસ્થા છે. માત્ર મોક્ષ અભિલાષા છે એટલે એકેય તોલમાપ કે ધારા ધોરણ યાર્ડસ્ટિક લઈને બેઠો નથી સદગુરુ નક્કી કરવા. એ એક જ બેઠો છે કે આત્મ સ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, અને પ્રગટ હશે તો એનો પડઘો મારામાં પડશે. એવું મારું અંતઃકરણ નિર્મળ છે, દર્પણ જેવું સ્વચ્છ અંતઃકરણ જેનું છે એમાં સત્યનું પ્રતિબિંબ પડે છે. અને પછી એને કોઈને પૂછવાની જરૂર નથી, એટલે નિશ્ચય ઉપર આવે છે. સાક્ષી ભાવે કરેલો નિશ્ચય એ સત્પુરુષની સાચી ઓળખાણ છે. આપણને તો કોઈ મહાત્મ્ય બીજું બતાવે એટલે આપણે ઊંધા પડી જાય, પતી ગયો. આમ હતું ને, આમ હતું ને, આમ હતું ને, વિદેશમાં આમ થઈ ગયું ને. વિદેશમાં જે થયું હોય તારે શું કામ છે? પણ મારી ધારણા બધી હજી બહારના માપદંડ ઉપર છે, લોક પ્રસિદ્ધિના માપદંડ ઉપર હું સત્પુરુષને શોધવા નીકળો છું. અહીંયા કે છે સાક્ષી ભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે. જ્યારે જ્યારે વિચાર થાય ત્યારે આ કંઈક આપણે આ સ્થિતિમાં આવી શકીએ ખરા, કે મને સાક્ષીભાવ ઉત્પન્ન થયો છે અને મારો એ નિશ્ચય સાક્ષીભાવે નિશ્ચય છે. અને સાક્ષીભાવમાં સામાની પાત્રતા કરતાં પોતાની યોગ્યતાનું મહત્વ છે. સત્પુરુષો, સદગુરુ, મહાત્મા પુરુષો એની યોગ્યતાએ નથી ઓળખાતા, આપણી યોગ્યતાએ ઓળખાય છે. એ પૂરેપૂરા યોગ્ય હોય અને આપણી યોગ્યતા ન હોય તો ઓળખવાની, એથી કરીને કઈ એ નબળા છે. અને આપણી યોગ્યતાઓ ન હોય એનું કઈ ઠેકાણું નહોતું, એ સબળા છે. પોતાની યોગ્યતાએ, પોતાની પાત્રતાએ, અને પોતાની પાત્રતા આ સાક્ષીભાવની પાત્રતા, અને એને કૃપાળુ દેવી એક જ શબ્દ મૂક્યો છે, મુમુક્ષુતા. મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખે છે. એ મહાત્મા સત્પુરુષ છે, સદગુરુ છે, પરમાત્મા સ્વરૂપ છે, જે છે તે ઓળખનાર એક જ તત્વ છે મુમુક્ષુતા. અને મુમુક્ષુતા એટલે કામ એક આત્માર્થનું, બીજો નહીં મને રોગ. આવું એનું અંતઃકરણ પવિત્ર સર્વભાવથી વિરામ પામ્યું છે, જેનું માત્ર મોક્ષ અભિલાષ જેની છે, કષાયો જેના ઉપશમ થઈ ગયા છે, ભવનો ખેદ જેને છે, હવે આ પરિભ્રમણથી જેને છુટકારો જોઈએ છે, સમ સંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપા જેના જીવનની અંદર આવી સમ્યક દશા માટેના લક્ષણો પ્રગટી ગયા છે, આ ભૂમિકાવાળો પુરુષ એને સાક્ષીભાવ ઉત્પન્ન થાય છે. સાક્ષીભાવ ઉત્પન્ન થતા એ નિશ્ચય કરે છે. અને આવો જો નિશ્ચય થયો હોય તો હવે કૃપાળુ દેવી આ વાત કરે, તે જીવે શું કરવું? જો આવો ભાવ આવી જાય કે ખરેખર આ જ સત્પુરુષ છે. કૃપાળુ દેવીના સંબંધની અંદર બહુ જ આંગળીને વેઢે ગણી શકાય એવા લોકોને આ ભાવ થયો હતો. એટલે એની કોઈ એની બાહ્ય કર્મદશા ઉપર એ જીવોનું લક્ષ ન થયું અને એના પરમાત્મા સ્વરૂપને એને પકડ્યા. એનું કારણ એમની યોગ્યતા, એમની જે ઝંખના હતી. અનંત કાળનું પરિભ્રમણ સમાપ્ત કેમ પામે અને એ સમાપ્ત માટે કોઈ મને યોગ થાય સતનો, સદપુરુષનો, સદબોધનો, આવી એમની ઝંખના, નિરંતર એમની કામના, તલસાટ. જીવને માર્ગ નથી મળ્યો એનું કારણ શું? એમાં કૃપાળુ દેવે શબ્દ મૂક્યો છે કે એની ઝૂરણા વિના, તને ઝૂરણા વિના કોઈ પુરુષ મળી ગયો તો સમજી લેજે, હજી એની સાથેનું તારું અનુસંધાન અધૂરું છે. તલપાપડ થવો જોઈએ, તલસાટ જાગે જીવનની અંદર. સંસાર ખારો ઝેર જેવો લાગે, તમામ રુચિ માત્ર સમાધાન પામી છે, હવે એને સંસાર પ્રત્યે કોઈ રસ નથી, કોઈ રુચિ નથી, કોઈ સપના સંસારના હવે રહ્યા નથી. આવી અવસ્થામાં આવેલો પુરુષ એ હજી તો પ્રાથમિક મુમુક્ષુ છે, એ યોગ શોધે છે. સતને પ્રાપ્ત કરવું છે માટે સત્પુરુષનો યોગ શોધે છે. એણે આવો નિશ્ચય થાય કે નાના, હું જેને શોધું છું, મારે જે પ્રાપ્ત કરવું છે એ આ પુરુષ મને આપી શકે છે, અહીંયાથી મને પ્રાપ્ત થાય છે. એવું કોઈ સ્થાન, એવું કોઈ સ્થળ, એવું કોઈ તત્વ, બસ એના પ્રત્યે જ્યારે શ્રદ્ધા જન્મે છે એને પ્રાથમિક સંકેત કૃપાળુ દેવી કહે છે, આ સમ્યક દર્શન એને થયું. આપ્ત પુરુષની વાણીમાં પ્રતીતિ આવી, એને આપ્તની વાણી એમાં એને પ્રતીતિ આવી છે, શ્રદ્ધા થઈ છે. તત્વની શ્રદ્ધા છે, વ્યક્તિની નહીં. તો એણે શું કરવું આ પુરુષે? જો આવું કંઈ જીવનમાં બને, કોઈ ઘટના બને, કદાચ આપણી પોતાની એટલી બધી અદમ્ય ઈચ્છા ઝંખના જાગે પરમાર્થની, તત્વને પામવાની, સત્યની પ્રાપ્તિની ઝંખના જાગે, તો શું કરવું? એ જીવે અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી. આ પહેલું લક્ષણ. જે સંસારની પ્રવૃત્તિ અર્થ અને કામની લઈને બેઠા છીએ એને સંકોચવી, કારણ એ હવે મોક્ષ માર્ગમાં સાધક નથી. પછી એની આવશ્યકતાનો વિચાર ન કરવો, આ આમ છે ને તેમ છે ને, આ બધા તો લારા ચાવવાના છે. બચાવબાજીનો આ માર્ગ નથી. તો એ પ્રવૃત્તિને સંકોચવી, જ્યારથી તને નિશ્ચય થયો કે આવો પુરુષ મળ્યો છે તો પહેલું કામ તો એ કર કે તારા સંસારને તો સંકોચી લે, પ્રવૃત્તિને બંધ કર, પછી એનું જસ્ટિફિકેશન શરૂ નહીં કર. એ વિચારની વિકૃતિ છે, નબળા પાડવાની. એ નહીં કર, પ્રવૃત્તિને સંકોચી લે. હવે જેમ બને તેમ ઘટતી જાતી સ્થિતિમાં કરજે, ઓછામાં ઓછું કરતા જશો. જે થવું હોય તે થશે. પ્રારબ્ધને કર્મ સિદ્ધાંત ઉપર વિચાર આવ્યો, જ્યારે આત્મતત્વ ઉપર આવે ત્યારે જૈન દર્શન બે તત્વો ઉપર ચાલે છે. એક આત્મા સત છે, સનાતન છે, અને બીજું કર્મ. એ પોતે જેટલા બાંધશે એ બંધ પોતાના કારણે છે. જગતનું કોઈ તત્વ તને બાંધનાર નથી, કર્મનો કરતા તું જ છો. અને તે બાંધેલા કર્મો છે એ આવશે ત્યાં સુધી તારી મુક્તિ શક્ય નથી, એ કર્મનો વિદાર થયા વિના. આ બે તત્વો ઉપર શ્રદ્ધા. તો જો સતની શ્રદ્ધા થઈ હોય તો કર્મની શ્રદ્ધા અવશ્ય થવી જોઈએ. અને આ જ શ્રદ્ધા, સતની શ્રદ્ધા સૌભાગ્યની હતી, કર્મની શ્રદ્ધામાં ક્યાંક શિથિલતા હતી. કૃપાળુ દેવે અનેક પત્રોમાં કહ્યું કે તમે સ્નેહ કુટુંબ પ્રત્યે રાખો કે ન રાખો, ઇજ્જતની ચિંતા કરો કે ન કરો, આજીવિકાની કરો કે ન કરો, આ બધા તમારા જેટલા મનના વમળો છે જે હોય તે, પણ જે થવાનું હશે તે થશે, થઈને જ રહેશે. હવે આ સ્થિતિ ઉપર આવવું મુશ્કેલ થઈ જાય છે. સતની શ્રદ્ધા થઈ છે, એક સિદ્ધાંત પકડાઈ ગયો છે જૈન દર્શનનો, પણ બંધના કારણો છે એમાં મારો પેલ કેવલ મારો પોતાનો આ જે વિભાવ ભાવ છે, મારા કર્મો છે, આ મારા કર્મને કારણે એ મારે કર્મ તો પોતાના કર્મ તો વેદવા જ પડે છે. ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર તીર્થંકર સૌને પોતાના કરેલા કર્મો વેદવા પડે છે. તો કર્મ ઉપરનો એનો સાથે સિદ્ધાંત, સતની સાથે આ પણ સિદ્ધાંત સતનો જ છે. એક સિક્કાની બે બાજુ છે. આત્મા માન્ય છે ને કર્મ માન્ય નથી, નહીં બને. તો એના આધાર ઉપર એટલો આ મુમુક્ષુની અંદર આ વિવેક જાગે છે, વિવેક જાગે છે. એટલે પહેલું કામ એ કર્મના બંધનું જે કારણ છે આ બધી પ્રવૃત્તિ પોતાની, અર્થકામની, વિભાવની, રાગ દ્વેષની, કષાયની, સંસારની અંદર અનેક પ્રકારની ઈચ્છાઓની, વિષય વાસનાની, તૃષ્ણાઓની, કામનાઓની પૂર્તિની પ્રવૃત્તિ છે આ બધી. આ કોઈ સતને પ્રાપ્તિની પ્રવૃત્તિ નથી, એમાંથી કોઈ સત નિપજવાનું નથી. તો એને સંકોચવી એટલે નિરર્થક થતી હશે, પોતાના જોરે થતી હશે તે રોકાશે, સ્વાભાવિક થતી હશે કર્મના ઉદયના યોગે તો થશે, પણ એમાં એની ઉદાસીનતા હશે. જ્યારે સંકોચવી છે અને સંકોચવાની ઈચ્છા છતાં સંકોચાતી નથી તો એ ઉદયાધીન છે, કંઈ વાંધો નહીં. તો તું ઉદાસીનતા, એ ઉદયાધીન છે તું ઉદાસીનતા. પણ આપણે એમાં રસ ને રુચિ આપણી જોડાય છે તો એ બતાવે છે કે ઉદયાધીન નથી, એ વિભાવજન્ય છે. એ પ્રવૃત્તિને સંકોચવી, પોતાના દોષ ક્ષણે ક્ષણે કાર્ય કાર્ય અને પ્રસંગે પ્રસંગે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા, જોઈને તે પરીક્ષણ કરવા, માર્ગ બહુ સ્પષ્ટ છે. આત્માનો માર્ગ સ્વપરાક્રમનો, સ્વપુરુષાર્થનો, સ્વ ઉદ્યમનો છે. આત્મા સ્વતંત્ર છે, પોતાના કારણે જ બંધાયો છે તો પોતાના કારણે જ છૂટશે. પોતાના દોષ પણ પોતે જ જોઈ શકશે, બાહ્ય દોષ બીજા બતાવી શકશે, આભ્યંતર દોષ કોઈ બીજા બતાવી શકે નહીં. તો પોતાના દોષ જોવા માટે જ્યારે પોતે અંતર્મુખ થાય અને પોતાની દ્રષ્ટિથી પોતાના સૂક્ષ્મ એવા દોષ પણ પોતાને પકડાયા વિના રહે નહીં. તો એ કહે છે કે એ જોવા, આ વાત પુષ્પમાળામાં પણ કીધી 107માં, કે ટૂંકું તને કહેવું હોય તો એટલું જ કહેવું કે દોષને ઓળખી દોષને ટાળવા. એ વાત શરૂઆત કરવાના 20 દોહરાએ પા એમાં પણ કહ્યું કે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય. તું તારા દોસ્તને જો. હવે આને પાછો ભ્રમ થઈ ગયો છે કે જે એક માસ્તર રાખવો જ મારે મારા દોસ્ત દેખાડનાર. આ મગજમાંથી આ નીકળતું જ નથી, ભૂત ભરાઈ ગયું છે. જ્ઞાની ફરીથી કહે છે કે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ એ છે કે પોતાના દોષ અપક્ષપાતપણે જોવા, તે મુમુક્ષુતા ઉત્પન્ન થવાનું લક્ષણ છે. આવો જીવ, આટલો સામર્થ્યધારી, આટલા અનંત જ્ઞાન દર્શન ચતુષ્ટયધારી જીવ, એના દોષ એ પોતે જોઈ અને કા સામે પૂર્ણ સ્વરૂપ હોય સર્વજ્ઞ એ જોઈ શકે, બાકીનામાં કઈ છટકી જાય પોતે જોવા. અને પોતે પોતાનો જ્યારે ગુરુ થાય છે, આ શ્રેષ્ઠ ગુરુપદ છે, પોતે જ શિષ્ય અને પોતે જ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ ગુરુની સ્વરૂપની અંદર આ તારું એક શુદ્ધ સ્વરૂપ છે નિશ્ચયથી, એને મૂકી દે અને વર્તમાન પર્યાય છે એને શિષ્યના રૂપમાં મૂકી દે. હવે ગુરુ શિષ્યને દોષ બતાવશે, શુદ્ધાત્મા અશુદ્ધાત્માને કહેશે, એવું એક સરસ મજાનો પાઠ આવે છે. પોતે જ અશુદ્ધાત્મા છે, પર્યાયયુક્ત, કર્મયુક્ત, બંધનયુક્ત, વિભાવયુક્ત, અને પોતાના જ શુદ્ધ સ્વરૂપનું નિશ્ચયથી જે એને કર્યો છે એ જ એનો ગુરુ છે, પરમ ગુરુ છે. તરત ખ્યાલ આવશે, જવાબ આપશે. વોઇસ ઓફ સાયલન્સ, આજે અંદર મૌન છે એનો અવાજ પકડવો જોઈએ. અંતર્મુખતા વિના નથી પકડાતો. કોઈ કે આને બહારથી સાંભળવું છે કે મારો દોષ શું છે, અને કોઈએ ન કીધું તો એ સમજે છે કે હું તો સંપૂર્ણ છું. ઓલો નથી કહેતો કદાચ સ્વાર્થને કારણે, રાગને કારણે, કોઈ પણ પ્રકારની સાંસારિક મજબૂરીને કારણે ન કીએ. કોણ કોને બતાવે? શબ્દ પ્રયોગ છે કે સિંહને કોણ કે તારું મોઢું ગંધાય છે, એમ આપણે ઈચ્છીએ છીએ. કોણ કે આપણને? લજ્જમ તો અહમનું પુત્ર જ આને કહેવાય. આ કહેશું તો આવતો બંધ થઈ જશે, લાભ શું છે કહેવાનું? નકામા ખોટા સંબંધ બગાડવા આપણને અત્યારે આવે છે, નમસ્કાર કરે છે, ખમાસણા દે છે, એને દોષ બતાવવા જઈએ તો ભાગી જવાનું. અમે લાભ શું? આ વાડામાંથી એક ઘેટું ઓછું થયું. નો કીએ કોઈ દોષ પોતાનો, પોતે પોતાને દોષ કહી શકશે. પરમ ગુરુની અવસ્થામાં શુદ્ધાત્મ સ્વરૂપે જયારે તત્વના આધાર ઉપર પોતાનું સ્વનિરીક્ષણ કરે, એટલે કહ્યું કે તીક્ષ્ણ ઉપયોગે કરીને જોવા પોતાના દોષ. શબ્દ પ્રયોગ કઈ જેવો તેવો નથી, તીક્ષ્ણ ઉપયોગ. તીક્ષ્ણ ઉપયોગ એટલે જે ઉપયોગથી તને જગતના દેખાય છે ને, એથી વધારે ઉપયોગથી તું તારામાં જો, તને તારા દોષ પકડાયા વિના રહેશે નહીં, કોઈને પૂછવા જવાની જરૂર નથી. જો આત્મા સ્વતંત્ર છે ને સ્વાયત્ત છે, તો આત્માની મુક્તિ એના પોતાના બળથી થઈ શકે છે. તો કે છે તીક્ષ્ણ ઉપયોગે કરી જોવા જોઈએ, અને પરીક્ષણ કરવા. પરીક્ષણ કરવા એટલે નક્કી કર કે બાધક છે કે સાધક છે. જો નજીવા હશે, કર્મને આધીન હશે, તો એની ચિંતા કર્મ આપે છે. ખ્યાલ પડે છે? સૂક્ષ્મતા પકડવા પ્રયત્ન કરીએ આપણે કે દોષ છે મારામાં. ઘણી આપણને થાય કે શરીર કામ નથી કરતું, તો એમાં હવે મંડીશમાં પાછો હવે કાલ જીમખાનામાં જવાનું શરૂ કામ કરે. એક તારી પ્રકૃતિના કંઈક દોષ હશે, કદાચ કર્મને આધીન હશે. કંઈક સરખા હવે અત્યારે સરખાઈ નથી ને, બહુ મુશ્કેલી પડે છે, આર્થિક સાથે આમ થઈ જાય તે થાય, એ બધું તારા પ્રારબ્ધનો દોષ છે. એ કહે છે પરીક્ષણ કર. આત્માના ગુણને આવરણ કરનાર જો કોઈ હશે, તો તારો પ્રમાદનો દોષ પહેલા જોજે, કસાઈનો દોષ પહેલા જોજે, વિભાવનો દોષ પહેલા જોજે, મોહનો દોષ પહેલા જોજે. આત્માના ગુણોને આવરણ કરે, આત્માની શક્તિને આવરણ કરે, જે ઉદયાધીન છે એને જે ભોગવીને નિવૃત્ત થવાના છે. તો હવે શરીરની અંદર અસ્વસ્થતા છે, તો જ્ઞાની સમજે છે કે જે છે શરીર કંપાય, ગ્લાન થાય, જે થાય એ થશે, પૂર્વે કર્યું છે તો થયા કરશે. એ પણ ત્યાં જુએ છે દોષને, પણ પરીક્ષણ કરીને પછી ડોક્ટરને પગે પડવા નથી જતો. કૃપાળુ દેવ તો લખે છે કે એને એ રોગ દૂર કરવાની પણ ચીવટ પણ હોતી. આ ચીવટ શબ્દ મૂક્યો છે. તો દોષ જોયા પછી ગમે તે દોષની વાંહે પડવા માટે તેને સંસાર ઉભો ન કરવો કે હવે કાલથી જીમખાનામાં જશો, ઉપાસરણ જ જવું,
પરીક્ષણ કરતા નથી આવડતું, વિવેક બુદ્ધિ જોઈએ. મારા દોષ, આ દોષ તો હું ટાળી શકું એમ છું, આ દોષ તો મારી પોતાની વૈચારિક નબળાઈને કારણે છે, આ ઉદયાધીન નથી. ઈચ્છાના દોષ અને ઉદયના દોષ એ બેનો ભેદ પાડતા શીખવું. સંજોગનો દોષ છે કે મારી પોતાની નબળાઈ છે, પ્રમાદ છે. એને શબ્દ પ્રયોગ જૈન દર્શનમાં સરસ મૂક્યો છે, પ્રમાદ. પ્રમાદમાં વિષય આવે, કષાય આવે, નિંદ્રા આવે, અનેક પ્રકારની સરસ 5 પ્રકારના પ્રમાદ, 15 પ્રકારના પ્રમાદ. સ્વરૂપ તો ઘણું કહ્યું છે, પણ પ્રમાદ કૃપાળુદેવે એક શબ્દમાં કહ્યું, પ્રમાદ એક કર્મ છે. કર્મને જ્ઞાન, પ્રમાદને જ્ઞાનીઓ કર્મ કહે છે, કે જેનાથી આત્માનો બંધ થાય. બંધ હશે, ઉદયમાં હશે ને આવ્યો હશે, એ વાત જુદી છે. પરીક્ષણ કરો દોષનું, દોષનું પરીક્ષણ કરો. કૃપાળુ દેવના જીવનની અંદર વાંચીએ છીએ ત્યારે કેટલી વાર એને લાગે છે, ઈચ્છા વિના પ્રવર્તિ કરીએ છીએ, આમાં રહીએ છીએ, ક્યાંક ઈચ્છા તો નથી ને, એ પોતે પાછું નિરીક્ષણ કરે છે, જાણે અજાણે કાંઈ આમાં રસરૂચિ તો નથી ને. તો મોતીના વેપારમાં એને લખ્યું છે કે ના, કોઈ ઈચ્છા નથી, જગત લેવાને માટે પ્રવૃત્તિ કરે છે, આની પ્રવૃત્તિ દેવાને માટે થઈ રહી છે. પોતાનું આવું નિરીક્ષણ કરતા શીખીએ, દોષ છે પણ દોષ ક્યાંક ઈચ્છાનો તો નથી ને, ઉદય ન હોય તો એને ગૌણ કરજો, કેમ કે એના ઉપર ક્રોધ કરવાથી પણ કઈ વળશે નહીં. અને એક કૃપાળુ દેવ કહે છે, દોષ અમારો છે કારણ કે કર્મ અમે બાંધ્યા છે. હે સ્વભાગ, ઉદય જોઈને તમે ઉદાસ થશો નહીં. એ દોષનું હવે કઈ નથી, તો નીકળી જશે બિસ્સું, કારણ કે ભોગવ્યા વિના છૂટકો નથી. અરે કેવી જ્ઞાની! એક ચરિત્ર, એક વચનામૃત અને એની સાથે ચાલતું એનું આધ્યાત્મિક ચરિત્ર, જો એની સાથે ચાલ્યા જઈએ તો ક્યાં ક્યાં આપણે માર્ગની અંદર ખોટે ખોટા એવા અવરોધ ઉભા કરી દઈએ છીએ, અને પછી કહીએ કે આ માર્ગ બહુ જટિલ થઈ ગયો, મળતો નથી. પોતાના દોષ જોવા, પરીક્ષણ કરવું, અને તે સત્સંગને અર્થે દેહ ત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકાર. દેહ ત્યાગ થતો હોય તો આવે છે પત્રોની અંદર કે આના વિના તો જીવવું મંજૂર નથી. પરમ પદની પ્રાપ્તિ માટે થઈને જો થતું હોય બધું તો એ સ્વીકાર્ય છે. સૌથી વધારે જીવને રાગ હોય તો પોતાના દેહ ઉપર છે, અને એ દેહ ત્યાગ સુધીની અવસ્થા જ્યારે છે તો જ આવો અગાધ સંયમ જીવનમાં પ્રગટે છે, કે પરમ મિત્રનો જાણે પામ્યા યોગ છે. એ દેહ ત્યાગની અવસ્થા છે. એકાંતની અંદર, અરણ્યની અંદર, સ્મશાનની અંદર, પર્વતોની અંદર, જંગલની અંદર, વાઘ સિંહ વરુ હિંસક ક્રૂર ઘાતકી પ્રાણીઓની વચ્ચે ધ્યાન કરવા બેસવું છે એ સ્વીકાર છે, દેહ ત્યાગનો સ્વીકાર છે. જિન કલ્પની એક અવસ્થા છે. તો આ ત્યાગ થતો હોય તો પણ તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એ સત પ્રાપ્ત થતું હોય, એ સત્સંગ મળતો હોય તો એને માટે થઈને દેહ ત્યાગની ભૂમિકા સ્વીકારવી, પણ એનાથી વિશેષ કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ કે સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એનાથી વધારે. અને આ વાતને મૂકી છે કે દેહ જાય પણ માયા થાય ને રોમ, જગત ઈષ્ટ નહીં આત્મથી. આત્મા સત્સંગ, પરમ સત્સંગ એ સત પ્રાપ્ત થતું હોય તો દેહ ત્યાગની ભૂમિકા સ્વીકાર્ય છે, પણ એનાથી વિશેષ
સતથી વિશેષ અન્ય કોઈ પદાર્થને વિશે વિશેષ ભક્તિ કે સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એમ થાય કે નાના બીજા પદાર્થને માટે આ અને બાજુ ઉપર રાખી દઈએ, આ ઉત્કૃષ્ટ ભૂમિકા સાધકની છે, આ સાધકની જ ભૂમિકા છે. કોઈ પદાર્થને વિશે એને વિશેષ ભક્તિ કે સ્નેહ થવા દેવો યોગ્ય નથી. એ પદાર્થ ગમે તે રૂપમાં હોય, મોહનું ગમે તે સ્વરૂપ હોય, પોતાના દેહનું હોય કે દેહ સંબંધી સ્વજનોનું હોય, તો પણ એના પ્રત્યે વિશેષ ભક્તિ સ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસ ગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. આ પોતાની અલગ સાધનાની અવસ્થા અને હવે એકાકીની સાથે ક્યાંક સત્સંગની સાધનામાં છે, અને તે સમયે પ્રમાદે રસ ગારવ આદિ દોષે, જ્યારે બધા જ દોષ છૂટી જાય છે જીવના બહારના, ત્યારે જ્ઞાની પુરુષોએ શાસ્ત્રમાં ત્રણ ગારવ કીધા છે દોષના. અત્યંત સૂક્ષ્મ ભલભલા જ્ઞાનીઓ ધ્યાનીઓ પણ સપડાઈ જાય, તપસ્વીઓ પણ સપડાઈ જાય, ખ્યાલ ન આવે એને, લક્ષમાં ન આવે એવા ત્રણ ગારવ, રસ ગારવ, સાતા ગારવ અને રિદ્ધિ ગારવ. કૃપાળુ દેવે તો એ અનુભવના આધાર ઉપર કીધું કે શાસ્ત્રમાં તમને વાત ન મળે તો પણ આ આત્માએ અનુભવેલી વાત છે. 11માં ગુણસ્થાનકથી જીવ પડે છે એ સાતા ગારવને કારણે પડે છે. એવી લબ્ધિ ઉત્પન્ન થાય છે, એવી સિદ્ધિ ઉત્પન્ન થાય છે. અરે 8 સિદ્ધિઓ તો એની આગળ કઈ હિસાબમાં નહીં. આ યોગશાસ્ત્રની જે છે અણીમાં સિદ્ધિ ને લઘુમાં સિદ્ધિની, એવી સિદ્ધિ ઉત્પન્ન થાય. અનુત્તર વિમાનનું, સર્વાર સિદ્ધ વિમાનનું સુખ એને પ્રત્યક્ષ અનુભવમાં આવે. આવી લબ્ધિઓનો સ્વામી બને પણ લબ્ધિમાં રોકાય નહીં, લોભાય નહીં, લુપ્ત ન થાય. અને જો જરા પણ વિકલ્પ આવે લેશ માત્ર સાતા ગારવનો, તો ત્યાં પતન અવશ્ય છે. એ પેલા ગુણસ્થાનકમાં જેને મિથ્યાત્વમાં પડે, કેટલી સાધના કરી, કેટલું આરોહણ કર્યું, ક્યાં સુધી પહોંચ્યો, કઈ 11મા ગુણસ્થાનકે પહોંચવું એટલે કઈ વાતો નથી સાધી, છતાં પણ આ સૂક્ષ્મ જે જગતના તત્વોને પદાર્થને સમજવા પડે કે જાગૃતિ કેટલી જરૂરી છે. સેજ આપણને જ્ઞાન થઈ ગયું એટલે આપણે જાગૃત થઈ ગયા આવું બફમમાં ન રહેવું. સ્વરૂપની જાગૃતિ કેટલી બધી સાધકને માટે કે છેલ્લે સુધી પહોંચ્યો છે, સિદ્ધતાની અંદર એ પગ મૂકવાનો છે. 12મું ગુણસ્થાન જ છે એના પગ મૂકવાનો છે, ત્યાં એની જાગૃતિનો સેજ અભાવ એને રખડાવી દે. પ્રમાદે રસ ગારવ આદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે. પુરુષાર્થ મંદ થઈ જાય જે ચાલતો હોય એમાં, પ્રમાદથી. અને દોષ કયા? રસ ગારવ આદિ, એટલે રસ ગારવ, સાતા ગારવ અને રુદ્ધિ ગારવ. પોતાનો મહિમા આ રિદ્ધિ ગારવ છે. સત્સંગના યોગે પણ પોતાનો મહિમા પ્રગટાવવાનું મન થાય કે આ ચાલે છે, એમાં આપણું કંઈક નામ, આપણું પણ કંઈક સ્થાન. આ જાગે છે, સૂક્ષ્મ ભાવો અહમ જાગા કરે છે, નબળાઈ છે, જીવની નબળાઈ છે. હજુ અહમભાવ વિસ્તૃત કર્યો નથી, વિસર્જન કર્યો નથી, એટલે જ્યાં હું અહીંયા એનું લક્ષ્ય રહ્યા જ કરે છે કે મારું શું, મારું શું. એ અહમ પણ જાગૃત છે, સત્સંગમાં સર્વાર્પિત છે, શરણાર્પિત છે, જે હોય તે, પણ આ જાગૃત છે. એવી જાગૃતિને કારણે એને રિદ્ધિ ગારવ છે, સાતા ગારવ છે. ત્યાં પણ એ સુખના, બાહ્ય સુખના પ્રયત્નો પ્રમાદના દોષથી પણ એ કરતો હોય છે. રસ ગારવ છે, રસ છે. રસ તો અનેક પ્રકારના છે, કઈ ભોજનનો રસ છે એ રસ નથી. સિદ્ધિનો રસ, પ્રસિદ્ધિનો રસ, સત્કારનો રસ, બહુમાનનો રસ, પૂજાવાનો રસ, આ રસ તો ઘણા છૂપા છે. પેલો રસ તો સારો કે એને ષડદર્શન ષડરસના ભોજનની અંદર રસ છે, દેખીતો છે. સાધુ હશે, સૂકી રોટલી ખાતો હશે, પણ પ્રસિદ્ધિનો રસ એટલો બધો હશે, બધા ગુણોની શક્તિને આવૃત કરતો હશે. કૃપાળુ દેવે પ્રારંભમાં કીધું કે મૂળ માર્ગ જીનેશ્વરનો સાંભળવો છે, એ માર્ગે ચાલવું છે. નો એ પૂજાદીની જો કામ ના રે, પેલા વેલા આ કાઢી નાખ, આ ખાવા પીવાને તો હજી પોચાશે, પણ અહમ સિદ્ધિ પ્રસિદ્ધિ માન સત્કાર બહુમાન, અમારું બહુમાન થવું જોઈએ, અમને માનપત્ર મળવું જોઈએ, પ્રશંસા થવી જોઈએ, સાલ ઓઢાડે, કોઈ કોઈ ભેટ આપે, કોઈ ચાર જણા જય જયકાર કરે, કોઈ છાપામાં આવે પાછું એ અંક પાછું અમને મોકલાવી દેજો, એ પાછું આપણી ફાઇલમાં જાય. આ કેટલું બધું જબરજસ્ત છે. આ પોતે પોતાની રીતે જ પોતાનો સંસાર રચે, બીજાને કાંઈ પડી ન હોય. તારો એક ફોટો જોયો તો સુનો જ તો કે તમે જોયો, આપણે શું કામ છે અમારે તારા ફોટો, પણ પોતાના સંસારમાં એનું મહાત્મા કેટલું બધું વધે છે. અને એના પ્રત્યે મોહ છે એવા સગાવાળાને કેટલું છે કે તમને ખબર છે, એને તો કેટલી વાહ વાહ થાય છે. હવે બોલો, જેની થાય છે એને નથી, અને જેની એની મોહ છે ને એનો મલાવો લઈને જગતની અંદર કર્મ વાંધા કરે છે કે અમારા એ ગયા એની બધા વાહ વાહ કરતા, પણ તારું શું બન્યું, તું જુદો છું, પણ મોહથી બંધાયેલા છે ને. આ મોહથી બંધાયેલા છે એટલે એકે કદાચ એની વાતને શાંત કરી હશે તો બીજાએ ઉપાડી લીધી, તત્વ એ નહી રહ્યું. કેટલું અનિષ્ટનું કારણ બનતું જાય. જ્ઞાની પુરુષ કહે છે આ પ્રમાદ છે અને આ બધા દોષ છે. એ દોષ બીજા ન કીધા, સૂક્ષ્મથી સૂક્ષ્મ કીધા, રસ ગારવ આદિ દોષે. સત્સંગ પ્રાપ્ત થયો છે અને એક પોતાનો પ્રમાદ અજાગૃતિ છે, પોતાના સ્વરૂપની, પોતાના આત્માની, કે મને આ ન સમજાય, અજાગૃતિ આત્માની સ્વરૂપની, અને રસકારો આ દોષ છે, દોષ રહી ગયા છે. પુરુષાર્થ ધર્મ મંદ રહે છે. એથી કરીને પ્રાપ્ત યોગની અંદર પણ જે પુરુષાર્થ થવો જોઈએ એ થતો નથી. યોગ અયોગમાં ફેરવાઈ જાય છે. પ્રાપ્ત થયેલો સત્સંગ ફળવાન થવાની બદલે અફળવાન થાય છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. જરાય પુરુષાર્થમાં મંદ થઈશમાં. કૃપાળુ દેવે એક સરસ શબ્દ પ્રયોગ મૂક્યો છે ઉપદેશ સાયમાં કે પાંચેય સમવાયથી આ આત્માની સિદ્ધિ છે, આ બધા સમવાયથી કાર્યની સિદ્ધિ થાય, પણ પુરુષાર્થમાં પાંચેય સમવાય સમાઈ જાય છે. ભવસ્થિતિ ક્યારે પાકે, તો કે પુરુષાર્થ કર ત્યારે. કાળ લબ્ધિ ક્યારે પાકે, તો કે પુરુષાર્થ કર ત્યારે. કર્મનો અંત, પૂર્વ કર્મ ક્યારે નિર્જરે, તો કે પુરુષાર્થ કર ત્યારે. એટલી સરસ વાત મૂકે છે. અને આત્મસિદ્ધિમાં આ બધી જાજો એની પાસે સમય તો હતો નહીં. જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ, પુરુષાર્થ કરતું. પુરુષાર્થ ધર્મમાં મંદતા લાવવી નહીં. પ્રમાદના યોગથી કે દોષના યોગથી રસ ગારવાદી સૂક્ષ્મ દોષ પુરુષાર્થ ધર્મમાં આવીને વીર્ય ગોપવું ઘટે નહીં. આ વીર્ય, અનંત વીર્ય, એ આત્માનો પોતાનો સ્વભાવ ગુણ છે. આ શક્તિને શરીર બળ સાથે કોઈ સંબંધ નથી. પાછું વળી ભૂલ ન થાય સમજવામાં, વીર્ય ગોપવવું નહીં. અબુધ અને અશક્ત લોકો પણ આ વિતરાગ પરમાત્મા શ્રીમંત ભગવતોએ 843 નો પત્ર છે એ પણ પોતે આ બધા પામે છે. કારણ કે ત્યાં વીર્ય એ આત્માના ગુણની અપેક્ષા એ શબ્દ છે. માત્ર પહેલવાન લોકોનો મોક્ષ થાય, બળવાનનો થાય, જિમ્નેસ્ટિકનો થાય, એથ્લેટ્સનો થાય, તો બળદિયાઓનો અને હાથીનો મોક્ષ પહેલા થાય. અને દુનિયાની અંદર મનુષ્ય જાતિમાં આરબોનો મોક્ષ સૌથી પહેલો થાય. પણ એ અપેક્ષા નથી. વીર્ય ધર્મ, વીર્ય આત્માનો સ્વભાવ ગુણ છે. એ વીર્ય ગોપવું નહીં, પુરુષાર્થ વીર્ય ગોપવું નહીં. આ જીવની અંદર એટલી બધી અમાપ અને અનંત તાકાત છે, એને પોતાને ખ્યાલ નથી. પણ એક વાર જો એના ઉપર એ કેન્દ્રિત થઈને કરે તો કોઈ જગતની સ્થિતિ એને રોકી શકે નહીં. આ વીર્ય ગોપવું નહીં. વિચાર કરો, સ્કંદક મુનિને રાજા સાથેનો વેર થયો છે, રાણીના ભાઈ છે, એટલે રાણીએ કંઈક જુદી રીતે એને કાન બંબેલની કરી છે અને કહે છે કે જો આ મુનિ આવ્યા છે એટલે રાણી દુઃખી દુઃખી થઈ ગઈ છે. રાજા કહે છે કે નહીં, એવું રાણી દુઃખી થાય એવું પાત્ર હોય તો એને સજા કરો, દેહાંત દંડની સજા મુનિઓને ફરમાવો, આ ગામમાં રહેશે તો બધાને દુઃખનું કારણ થશે, જીવતા ચામડી ઉતારી નાખવાની. સ્કંદક અને એના 500 શિષ્યની જીવતા ચામડી ઉતારે છે. એ ઉતારવાની વાત તો ઠીક છે, એ બધી કથાની અંદર જે આવતું હોય તે, પણ એમાં સરસ એક સંવાદ મૂક્યો છે કથાકારે, જ્ઞાની આપ્ત પુરુષમાં જે આગમમાં કથા આવે છે એમ કથા વાર્તા, એમાં કહ્યું છે કે સ્કંદક મુનિ ચામડી ઉતારવાળાને એમ કહે છે કે કેટલાય વર્ષોથી આ જીવે રૂખું સૂખું ભોજન લીધું છે, ઠંડી ગરમીની અંદર આ બધા પરિસર સહન કર્યા છે, અરે ભાઈ ચામડી તો એટલી બધી કઠણ અને થઈ ગઈ છે, હવે તું એમ કે આ બરછટ ચામડી ઉતારવા માટે હું કેવી રીતે ઉભો રહું કે જેથી કરીને તારા હાથને પીડા ન થાય. ચામડી ઉતારનારને સ્કંદક મુનિ કહે છે કે આ શરીર તો એવું થઈ ગયું છે કે તને ચામડી ઉતારવા હું તને સરળતાથી મદદ કરી શકું નથી, ઉતરશે નહીં, આ બહુ બહુ કઠિન છે, વૃક્ષ થઈ ગઈ છે, હડકા સાથે એક મેક થઈ ચોટી ગઈ છે, કે ભાઈ હું કેવી રીતે ઉભો રહું તારા હાથને પીડા ન થાય. કોઈ અજબ વાત છે. પુરુષાર્થ વીર્ય એને જ્યારે ત્યારે, અને એ ઉતરતી વખતે પણ એ મુનિઓ સંયમ ધારણ કરીને પોતાના સ્વભાવમાં રહીને, ખેરના અંગારા માથે હોય, માટીની પાળ બાંધી દીધી હોય ચીકણી માટીની, અને ભડભડ કરતું એની અંદર અંગારાથી અગ્નિ પ્રગટતો હોય, ખોપરી તૂટે હોય, અને તે સમયે ગજસુકુમાર એક યુવાન, એને એની સમતાની સાધના કેવી હશે, એનું પુરુષાર્થ વીર્ય કેવું હશે, એ શરીરની શક્તિ નહોતી કે જેના કારણે એને અંગારા સહન કર્યા, અને શરીરમાં શક્તિ નહોતી સ્કંદક મુનિના શરીરમાં કે જેથી કરીને આ જીવતી ચામડી ઉતરાતી સહન કરી, એ આત્માનું વીર્ય હતું. આત્મવીર્યની અંદર સ્થિર થયેલા આ પુરુષો પ્રાણાંત ઉપસર્ગને સહન કરી ગયા અને પોતાના સ્વભાવમાં પુરુષાર્થ ધર્મના આધાર ઉપર લીન રહીને પોતે આવું પોતાનું સ્વરૂપ પરમપદની પ્રાપ્તિ કરી. તો ત્યારે એકવાર જીવ પોતાના સ્વભાવ સાથે જોડાય છે, ઉપયોગથી ઉપયોગની એકતા કરવી, કૃપાળુ દેવે સરસ શબ્દ વાપર્યો છે, હાથ નોંધમાં આવે છે, ઉપયોગથી ઉપયોગની એકતા કરવી, જે ઉપયોગ જગતને જાણે છે એ ઉપયોગ સ્વરૂપની અંદર લીન થઈ જાય, એને આત્મરમણતા એવો શબ્દ આપણા શાસ્ત્રમાં મૂક્યો છે. આવી રમણતા પ્રાપ્ત થાય તો તે સમયે બાહ્ય બનતા જે સંજોગો છે એની અસર એના પરિણામ ઉપર થતી નથી. પુરુષાર્થ ધર્મ મંદ કરીને વીર્ય ગોપવું ઘટે નહીં. તે સમયે તો તારા આત્મવીર્યને ગોપવીશ, છુપાવીશ, બચાવીશ. આપણે કહીને કે ચામડી બચાવીને કામ કરવું છે, જે કંઈ કામ કરવું છે એ, એટલે સાતા સિલિયાપણું, સુખ સિલિયાપણું જ્યારે ધર્મનો પુરુષાર્થ કરતા હોય ત્યારે કેટલો બધો બાધક બને છે કે આપણને સ્વરૂપ તરફ જવા દેતા નથી, સ્વરૂપની સાથે એકાકાર થવા દેતા નથી. ઉત્કૃષ્ટ ભાવ છે, કોઈ કાયોસર્ગનું નિમિત્ત મળ્યું છે, કોઈ ધ્યાનનું નિમિત્ત મળ્યું છે, કોઈ ભક્તિનું મળ્યું છે, પણ વૃત્તિનું એકાકારપણું થતું નથી. એ ન થવાનું કારણ આ સાતા સિલિયાપણું, સુખ સિલિયાપણું જરાય ચેન નથી રહેવા દેતું. બહુ થયું, હવે અડધો કલાક થયું, અમારાથી તો બેસાતું નથી, ન બેસાણું. ઉપયોગ દેહની અંદર છે, ઉપયોગ સંયોગોમાં છે, ઉપયોગ સાધનોમાં છે, અપ્રમાદ છે. અને દોષ તો ભર્યા જ છે. હું તો દોષ અનંતનો છે જ. આ સમયે જ્ઞાની કહે છે કે તારા વીર્યને જ્યારે જ્યારે આવો કોઈ પ્રસંગ પ્રાપ્ત થાય, સરસ શબ્દ છે કે તે સત્સંગ પ્રાપ્ત થયે, ક્યારે પણ તું ત્યારે જો મળ્યો હોય તો ત્યારે કોઈ પણ પ્રકારનું આવું તારું વીર્ય ગોપવતો નહીં. ત્યારે કદાચ પગ તૂટી જતો હોય તો તૂટવા દેજે, શરીર પડતું હશે તો પડવા દેજે, પણ તને એમ થાય કે મને જે આત્મકલ્યાણનો જે યોગ પ્રાપ્ત થયો છે, હવે એની અંદર આવેલી જે કંઈ બાહ્ય કર્મજન્ય ઉપાધિ હશે કે કંઈ પ્રમાદજન્ય હશે એના ઉપર લક્ષ નહીં આપતો. એટલી મનની અડગતા સ્થિરતા કેળવવી જોઈએ. આ સાધકની અંદર આ પ્રકારની એનું કષ્ટ, આ જ કષ્ટ છે, માનસિક રીતે સ્થિરતા કેળવવી, તે ધૈર્ય કેળવવું, તે સમતા કેળવવી, તે આકુળતાનો ત્યાગ કરવો, નિરાકુળ થવું. ગરમી થાય, ઠંડી થાય, કંઈ ને કંઈ પ્રકારનો ઉપદ્રવ આવે, એને કહેવાય છે પરિસર. બહારના બધા પ્રસંગો બને એવા છતાં પણ સાધક જો આવો સત્સંગ એને મળ્યો છે, એટલે ભક્તિનો યોગ થયો છે, સ્વાધ્યાયનો યોગ થયો છે, કાયોત્સર્ગનો યોગ થયો છે, મંત્ર જાપનો યોગ થયો છે, સામાયિકનો યોગ થયો છે, માળાનો યોગ થયો છે, જ્ઞાની પુરુષોએ એની અંદર કંઈ પણ ભૂલ થાય તો અતિચાર કીધા છે, કે કૌશકમાં પણ કદાચ શરીર ક્યાંક હલી ગયું તો અતિચાર કીધા છે, દોષની ક્ષમા માંગે, સામાયિકમાં 32 દોષો કીધા છે, ક્ષમા માંગે, કે ન થવો જોઈએ, ભૂમિકા ન થવો જોઈએ. મને આવો સતનો યોગ થયો છે, પરમાત્માએ આપેલા આવા સાધનો, તો એની અંદર પુરુષાર્થ ધર્મ, એ પુરુષાર્થ વીર્ય ગોપવું ઘટે નહીં. કાયોત્સર કરતા કરતા પ્રાણ છૂટી જાય તો છૂટી જાય, તે સમયે તો દેહ ત્યાગ કરવાનો પણ પ્રસંગ ઉત્પન્ન થાય તો પણ તેનો સ્વીકાર કરવો, પણ ખાલી ચડી ગઈ, ભલે ચડી ગઈ, લક્ષ એમાં નહીં જવું જોઈએ. અદભુત વાત છે, પણ નાની નાની બાબતથી આવું થાય. આપણે વાત કરીએ ગજ સુકુમારની, સ્કંદક મુનિની, ભગવાન મહાવીરના કાષ્ઠ સલાકાના ઉપસર્ગની, એ બધું એમને આવ્યો હશે? એ છેલ્લે થાય ત્યારે જ મને ત્યારે કાનમાં ખીલા ઠોકે તે દી વાત, હમણાં કાંઈ નહીં, હમણાં તો કાનમાં હળીએ નાકમાં. સાધના સમયે સમયે ક્ષણે ક્ષણે જ્યારે જ્યારે કરતો હોય ત્યારે એની અંદર જેટલી એની સ્થિરતા, એક એક સ્થિરતા, આ આપણો પ્રયોગ છે. એટલે કહે છે નિત્ય કરો, સામાયિક કરો. એક સામાયિક તો સાચી થશે ક્યારેક, કોઈ દર્શન કરો, દર્શન કરતા કરતા કોઈ એક પળ એવી જશે કે પ્રભુ સાથે એકતા થઈ જશે. ભક્તિ કરો, કોઈ એક એવી પળ આવશે, એક ભાવ એવો જાગશે એની અંદર કે જગતના તમામ ભાવોને બાજુ ઉપર રાખી અને એ સત્ભાવ સનાતન ભાવ સાથે મારી એક્યતા થશે, અને એનાથી જે ચિત્તની પ્રસન્નતા આવશે, એનાથી અંતરની અંદર જે ઉજાસ થશે, એ જિંદગીનું સંબલ બની જશે. બાકીનું બધું શુષ્ક લાગશે કે ના, મને એ સમયે પૂજામાં જે ભાવ આવ્યો છે એની પ્રસન્નતા થઈ છે, એ મારા જીવનનો આધાર બની જાય છે, સાધનાનો આધાર. આ પ્રકારના સાધના કરતા કરતા જે એને ક્ષમા, ખંતી, દંતી અને શાંતિ, આ મુનિના ગુણો કીધા છે. ખંભવું, ખમી ખાવું, ખમી ખોંદવું, એ આ કરતી વખતે પણ જો એ ન થતું હોય તો આપણો પુરુષાર્થ વીર્ય આપણે ગોપવી રહ્યા છે. આવી સૂક્ષ્મતાથી વાત કરીને નાના નાના ઉપક્રમની અંદર જાગૃતિ આપણી આવે, એ જ માર્ગ છે. બહુ મોટી વાતમાં નહીં જવું, નાની નાની બાબતની અંદર પણ આપણાથી જે દોષ થાય છે, આપણાથી જે ચૂકી જવાય છે, પ્રમાદ થાય છે, તો પ્રમાદ અને રસગારવ આદિ દોષ, એનાથી અમારે પુરુષાર્થ ધર્મની મંદતા છે અને પુરુષાર્થ વીર્ય ગોપવાનું બને છે, આ ન થાય. બસ આટલું જેને સતનો યોગ થયો છે કે મને કોઈ આવો સારો યોગ આત્મકલ્યાણનો મળ્યો છે, તો મારે ક્રમશઃ આ પ્રકારે સ્થિતિમાં આવવું. વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ.